એકત્ર જ્ઞાનગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે.
નમસ્કાર,
સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરીશું જેણે અમેરિકન ઇતિહાસ અને કહી શકાય કે પત્રકારત્વ પર બહુ ઊંડી છાપ છોડી છે. ઓલ ધ પ્રેઝિડેન્ટ્સ મેન.
હા, બિલકુલ. આ પુસ્તક મતલબ ખાલી એક ઘટનાનું વર્ણન નથી, એ તો એક રોમાંચક કહાણી છે.
સાચી વાત. અને એ બે યુવાન પત્રકારોની જેમણે લગભગ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું.
અને જુઓ, એની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે. સત્તા કેવી રીતે કામ કરે છે, સત્ય શું છે અને એમાં પત્રકારત્વની ભૂમિકા, મતલબ એનો રોલ શું છે, આ સવાલો તો કાયમ રહેવાના.
બિલકુલ. અને એટલે જ આ પુસ્તક આજે પણ એટલું મહત્વનું છે. એ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ લોકશાહી માટે એક સ્વતંત્ર નીડર પ્રેસ કેટલી જરૂરી છે.
હા, એ બતાવે છે કે પત્રકારત્વનું જે મૂળ કામ છે, સત્યને બહાર લાવવું, એ કેવી રીતે મોટામાં મોટી સત્તાને પણ જવાબદાર ઠેરવી શકે છે.
એટલે આ પુસ્તક પત્રકારત્વના ધ્યેય અને એની ભૂમિકાનું એમ કહી શકાય કે એક જીવંત ઉદાહરણ છે.
તો ચાલો શરૂઆત કરીએ બે વ્યક્તિઓથી જેમણે આખી દુનિયા હલાવી દીધી, કાર્લ બર્ન્સ્ટીન અને બોબ વુડવર્ડ.
હા, જ્યારે આ બધું શરૂ થયું ત્યારે તેઓ વોશિંગ્ટન પોસ્ટમાં હતા. વુડવર્ડ તો પ્રમાણમાં નવા જ કહેવાય.
બરાબર. બોબ વુડવર્ડ યેલ યુનિવર્સિટીમાંથી ભણેલા, પહેલા નેવીમાં ઇન્ટેલિજન્સ ઓફિસર હતા.
એટલે એમની કામ કરવાની રીત બહુ જ પદ્ધતિસરની, ઝીણવટ ભરી, શાંત રહીને ઊંડાણપૂર્વક તપાસ કરવાની એમની આવડત.
હા, અને સરકારી તંત્રમાં, વ્હાઇટ હાઉસમાં એમના સંપર્કો બનાવવાની ક્ષમતા પણ ખરી.
અને બીજી તરફ કાર્લ બર્ન્સ્ટીન, કોલેજ અધૂરી છોડેલી પણ નાનપણથી જ પત્રકારત્વનો અનુભવ.
એમનો અભિગમ થોડો જુદો, વધુ આક્રમક કહી શકાય, સાહજિક, જેણે રસ્તે રખડીને શીખ્યા હોય એવા.
હા, સ્ટ્રીટ સ્માર્ટ જેને કહેવાય. અને જટિલ માહિતીને એક રસપડે એવી વાર્તામાં ગોઠવવાની એમની કળા અદ્ભુત હતી.
કદાચ આ જ કારણે મતલબ એમનો દૃષ્ટિકોણ આટલો ખાસ બન્યો. એ લોકો ખાલી બહારથી વાર્તા નહોતા કવર કરી રહ્યા.
ના ના, તેઓ પોતે એ વાર્તાનો એક ભાગ બની ગયા હતા.
બરાબર. આ પુસ્તક એટલી જ એમની પોતાની સફર છે, એમના અનુભવો છે.
મોડી રાત્રે અજાણ્યા દરવાજા ખખડાવવા, ટેલિફોન પર ધમકીઓ મળવી, અંધારા પાર્કિંગ ગેરેજમાં પેલી ગુપ્ત મુલાકાતો કરવી
અને સતત વ્હાઇટ હાઉસનું દબાણ સહન કરવું, આ બધું જ એમણે અનુભવ્યું.
અને એમની જે આ વિરોધાભાસી સ્ટાઇલ હતી ને, એ જ એમની તાકાત બની.
હા, વુડવર્ડની શાંત પદ્ધતિ અને બર્ન્સ્ટીનનો પેલો આક્રમક અભિગમ, આ બંને મળીને એક અદ્ભુત ટીમ બની
અને ઇતિહાસની સૌથી મોટી પત્રકારત્વ તપાસોમાંની એકને પાર પાડી. આ ભાગીદારી જ કદાચ આ પુસ્તકનો મુખ્ય ભાગ છે.
તો જો કોઈ પૂછે કે આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, ટૂંકમાં શું કહેવાય?
ટૂંકમાં કહું તો પુસ્તક એ કહે છે કે લોકશાહીને ટકાવી રાખવી હોય તો એક જાગૃત અને સૌથી અગત્યનું મુક્ત પ્રેસ જોઈએ.
હા, અને ધીરજ, મહેનત અને સાચી પદ્ધતિથી કરવામાં આવેલી તપાસથી ગમે તેટલી મોટી સત્તા હોય એને પણ જવાબદાર ઠેરવી શકાય છે.
એટલે પત્રકારત્વનો જે મૂળ હેતુ છે સત્ય શોધવાનો, અને એની જે ભૂમિકા છે સત્તા પર નજર રાખવાની, એ આ પુસ્તક બરાબર ઉજાગર કરે છે.
અને પેલું મોટો સવાલ કે અમેરિકાના ઇતિહાસનું આટલું મોટું કૌભાંડ વોટરગેટ, જેણે છેક રાષ્ટ્રપતિને પદ છોડાવ્યું, એ આખરે બહાર આવ્યું કઈ રીતે?
હા, એનો જવાબ આ પુસ્તક આપે છે, સ્ટેપ બાય સ્ટેપ.
એ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય લાગતી, એમણે કહ્યું એમ, ત્રીજા દરજાની ચોરી,
હા,
એની તપાસ આગળ વધતા વધતા કડીઓ જોડાતી ગઈ અને રાજકીય જાસૂસી, ચૂંટણીમાં ગેરરીતિ અને છેક રાષ્ટ્રપતિ નિક્સન સુધી પહોંચતું એક મોટું કવરઅપ, એક ષડયંત્ર બહાર આવ્યું.
ખરેખર કોઈ ડિટેક્ટિવ વાર્તા વાંચતા હોય એવું લાગે, પણ ફરક એટલો કે આ બધું સાચે જ બનેલું.
હા, આ કોઈ ભારેખમ રાજકીય વિશ્લેષણ નથી, પણ પેલા બે પત્રકારોના રોજબરોજના સંઘર્ષનું, એમની મૂંઝવણોનો, એમને મળેલી સફળતા અને નિષ્ફળતાનો એકદમ જીવંત વર્ણન છે.
શરૂઆત પેલી તારીખથી થાય છે, 17 જૂન 1972. વોટરગેટ કોમ્પ્લેક્સમાં ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસમાં 5 જણ ચોરી કરતા પકડાયા.
અને બસ ત્યાંથી શરૂ થાય છે આખી વાત. વુડવર્ડ અને બર્ન્સ્ટીનને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ પકડાયેલા લોકો સામાન્ય ચોર નથી.
એમના તાર જોડાયેલા છે સીઆઈએ સાથે અને પેલી નિક્સનની ચૂંટણી સમિતિ ક્રીપ સાથે.
પછી શરૂ થાય છે અસલી કામ. પૈસા ક્યાંથી આવ્યા એ શોધવું, ફોન રેકોર્ડ તપાસવા, અસંખ્ય લોકોના ઇન્ટરવ્યૂ લેવા.
હા, અને જે લોકો ડરેલા છે એમને બોલવા માટે તૈયાર કરવા, કેટલું મુશ્કેલ હશે.
અને આ તપાસ ખાલી ચોરી પૂરતી નથી રહેતી, એમાંથી વ્હાઇટ હાઉસ દ્વારા ચાલતી એક આથી ડર્ટી ટ્રિક્સની, મતલબ કે ગંદી રમતોની ઝુંબેશ પણ બહાર આવે છે.
હા, રાજકીય વિરોધીઓને હેરાન કરવાની, બદનામ કરવાની. પુસ્તક મે 1973માં પૂરું થાય છે.
ત્યાં સુધીમાં તો આખી વાત રાષ્ટ્રીય કટોકટી બની ગઈ હોય છે. સેનેટની સુનાવણી શરૂ થઈ જાય છે.
ચાલો આ તપાસના અમુક મુખ્ય તબક્કા જોઈએ. શરૂઆતમાં તો વ્હાઇટ હાઉસે કહ્યું કે આ તો ત્રીજા દરજાની ચોરી છે, કંઈ ખાસ નથી.
હા, પણ પત્રકારોને પહેલેથી જ કંઈક વિચિત્ર લાગ્યું હતું. પેલા ચોર એકદમ વ્યવસ્થિત કપડામાં હતા, એમની પાસેથી હજારો ડોલર રોકડા મળ્યા હતા.
અને એક ચોરે કોર્ટમાં કહ્યું કે એણે હમણાં જ CIA છોડી છે, જેમ્સ મેકકોર્ડ.
પછી વુડવર્ડને પેલી ડાયરી મળી, એમાં એક નામ હતું, ઈ હોવર્ડ હન્ટ, અને બાજુમાં લખેલું WH અને W હાઉસ,
એટલે કે વ્હાઇટ હાઉસ.
અને ફોન કર્યો તો કોલ્સનના ઓફિસમાં લાગ્યો. આ બધી નાની પણ મહત્વની કડીઓ હતી.
ત્યારે જ વુડવર્ડ અને બર્ન્સ્ટીને નક્કી કર્યું કે આમાં ઊંટા ઉતરવું પડશે, ભલે શરૂઆતમાં બધા ના પાડતા હતા, અવરોધો આવતા હતા.
પછી પેલી મોટી કડી મળી, પૈસાવાળી, ડીપ થ્રોટની સલાહ, પૈસાનો પીછો કરો.
હા, એમને ખબર પડી કે એક ચોરના ખાતામાં $25,000 ચેક જમા થયો હતો, અને પૈસા, મતલબ છેક, નિક્સનની ચૂંટણી ઝુંબેશના ફંડમાંથી આવ્યા હતા.
આ બહુ મોટી વાત હતી. આનાથી ગુનો અને ચૂંટણી ભંડોળ સીધા જોડાઈ ગયા.
અને અહીંયા હ્યુસ્લોન જુનિયર જેવા માણસનું મહત્વ સમજાય છે, ક્રીપના ભૂતપૂર્વ ખજાનચી.
એમને લાગ્યું કે ખોટું થઈ રહ્યું છે, એટલે એમને રાજીનામું આપી દીધું અને પછી પત્રકારોને મદદ કરી. હા, એમણે પુષ્ટિ કરી કે ગુપ્ત ભંડોળ હતું, અને વ્હાઇટ હાઉસના મોટા અધિકારીઓ, હાલ્ડેમેન જેવા લોકો એને કંટ્રોલ કરતા હતા, અને બધું છુપાવવાના પ્રયાસો પણ થયા હતા.
આ બતાવે છે કે એક વ્યક્તિની હિંમત પણ કેટલો ફરક પાડી શકે છે, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો.
અને સાથે સાથે પેલી ડર્ટી ટ્રિક્સની વાત પણ બહાર આવી. ડોનાલ્ડ સેગ્રેટી નામનો એક વકીલ હતો,
જેનું કામ હતું ડેમોક્રેટિક ઉમેદવારોને બદનામ કરવાનું, ખોટા પત્રો લખવા, જાસૂસી કરવી, રેલીઓમાં ગડબડ કરવી.
અને એને જે પૈસા મળતા હતા એ પણ પેલા જ ગુપ્ત ફંડમાંથી આવતા હતા, જેમાંથી ચોરી માટે પૈસા ગયા હતા.
એટલે સાબિત થયું કે આ ચોરી કોઈ અલગ ઘટના નહોતી, પણ એક મોટા પ્લાનનો ભાગ હતી.
જો કે 1972ની ચૂંટણી પહેલા આ બધું છપાવા છતાં નિક્સન તો બહુમતીથી જીતી ગયા. પત્રકારો માટે થોડો નિરાશાનો સમય હશે.
હા, પણ એમણે હાર ન માની, અને પછી આવે છે પેલો રહસ્યમય માણસ ડીપ થ્રોટ,
જેનું સાચું નામ વર્ષો પછી બહાર આવ્યું, માર્ક ફેલ્ટ, FBIના ડેપ્યુટી ડાયરેક્ટર.
એ વુડવર્ડને મળતો પેલી અંધારી પાર્કિંગ ગેરેજમાં. સીધી માહિતી નહોતો આપતો.
ના, પણ એ પુષ્ટિ કરતો કે પત્રકારો સાચી દિશામાં છે, માર્ગદર્શન આપતો અને ચેતવતો પણ ખરો કે આ મામલો બહુ ગંભીર છે, જીવનું જોખમ પણ છે.
એણે જ કહ્યું કે અસલી વાર્તા તો કવરઅપ છે, અને એ છેક ઉપરથી વ્હાઇટ હાઉસમાંથી ચાલી રહ્યું છે. હાલ્ડેમન અને કદાચ પ્રમુખ પોતે પણ સામેલ છે.
એના માર્ગદર્શનથી પત્રકારો અને એમના સંપાદકોનો વિશ્વાસ ટકી રહ્યો.
અને પછી ધીમે ધીમે દિવાલમાં તિરાડો પડવા માંડી. કોર્ટમાં જજ સિરિકાનું દબાણ વધ્યું.
અને પેલો જેમ્સ મેકકોર્ડ, જે ચોરીમાં પકડાયો હતો, એણે જ જજને પત્ર લખ્યો.
હા, એણે લખ્યું કે જુબાનીમાં જૂઠું બોલવામાં આવ્યું છે અને અમને ચૂપ રહેવા માટે દબાણ કરાયું હતું. આ પત્રે તો જાણે બધો ખેલ બદલી નાખ્યો.
પછી બીજા લોકો પણ બોલવા લાગ્યા, અને સૌથી મોટો વળાંક આવ્યો જ્યારે જ્હોન ડીન, જે રાષ્ટ્રપતિના સલાહકાર હતા, એ પોતે જ બધું કહેવા તૈયાર થઈ ગયા.
એમને લાગ્યું કે એમને બલીનો બકરો બનાવાઈ રહ્યા છે, એટલે એમણે તપાસકર્તાઓને સાચી વાત કહેવાનું નક્કી કર્યું.
બસ અહીં પુસ્તક પૂરું થાય છે. સેનેટની કમિટી બની ગઈ છે, સ્પેશિયલ પ્રોસિક્યુટર નિમાઈ ગયા છે, અને નિક્સનના ટોચના સલાહકારોને રાજીનામું આપવું પડ્યું છે.
વાર્તા હવે રાષ્ટ્રીય કટોકટી બની ચૂકી હતી. આ આખી પ્રક્રિયા બતાવે છે કે સતત મહેનત અને દબાણ આખરે રંગ લાવે છે.
આ બધામાંથી જે મુખ્ય વિચારો, જે સંદેશા મળે છે, એ ખરેખર બહુ મહત્વના છે. સૌથી પહેલો તો સ્પષ્ટ છે, મુક્ત પ્રેસની શક્તિ અને એની જવાબદારી.
હા, ચોક્કસ. આ પુસ્તક જીવતો પુરાવો છે કે પ્રેસ સાચે જ ચોથી જાગીર બની શકે છે, સરકારને સવાલ પૂછી શકે છે, જવાબદાર ઠેરવી શકે છે.
પણ એ શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. દરેક વાતને બરાબર તપાસવી, સ્ત્રોતોનું રક્ષણ કરવું અને કોઈના દબાણમાં ન આવવું.
આજના સમયમાં પણ ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે સ્વતંત્ર મીડિયા કેટલું જરૂરી છે અને એની સામે કેવા પડકારો છે. આ પુસ્તક પત્રકારત્વના એ મૂળભૂત રોલ અને ગોલને ફરી યાદ અપાવે છે.
બીજો મુદ્દો છે સત્તાનો સ્વભાવ. કેવી રીતે શંકા, ડર અને બસ જીતવું જ છે એ માનસિકતા ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ તરફ લઈ જાય છે.
નિક્સન વહીવટીતંત્રમાં એ જ થયું. આ ખાલી એક ચોરી નહોતી, પણ રાજકીય દુશ્મનોને ખતમ કરવા માટે સરકારી સાધનોનો ગેરકાયદેસર ઉપયોગ હતો.
આ કોઈપણ સરકાર માટે, કોઈપણ સત્તા પર બેઠેલી વ્યક્તિ માટે એક ચેતવણી છે.
ત્રીજો મુદ્દો સ્ત્રોતોનું મહત્વ. આખી તપાસ કંઈ એમ જ નથી થઈ ગઈ. ડઝનેક લોકોએ થોડી થોડી માહિતી આપી ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થયું.
હા, હ્યુ સ્લોન જેવા લોકો જેમણે નૈતિક હિંમત બતાવી અને ડીપ થ્રોટ જેવા અનામી વિસલબ્લોઅર જેમણે પોતાની ઓળખ છુપાવીને મદદ કરી.
એમના વગરા શક્ય જ નહોતું. આ બતાવે છે કે તપાસ પત્રકારત્વમાં વિશ્વાસ અને સ્ત્રોતોનું રક્ષણ કેટલું જરૂરી છે.
અને ચોથું, દ્રઢતા અને પદ્ધતિ. આ કોઈ એક રાતનો ચમત્કાર નહોતો.
ના, બિલકુલ નહીં.
વુડવર્ડ અને બર્નસ્ટીનની અથાગ મહેનત હતી. સતત ફોલો અપ, દરેક નાની વિગતની ચકાસણી, જેને શુ લેધર રિપોર્ટિંગ કહે છે, જાતે જઈને ફરી ફરીને પૂછપરછ કરવી.
અને પેલો એમનો નિયમ કે કોઈ પણ મોટી વાત છાપતા પહેલા ઓછામાં ઓછા બે સ્વતંત્ર સ્ત્રોત પાસેથી એની પુષ્ટિ કરવી.
હા, એ એમની ચોકસાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારની ચીવટ અને મહેનત કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી છે.
અને છેલ્લો મુદ્દો, સત્ય અને સત્તા વચ્ચેનો સંઘર્ષ. વ્હાઇટ હાઉસ પાસે બધી શક્તિ હતી માહિતી રોકવાની, પત્રકારોને બદનામ કરવાની, પોતાનો પ્રચાર કરવાની.
એમણે બધું જ કર્યું. નકાર્યા, ધમકાવ્યા, મીડિયા પર હુમલા કર્યા.
પણ અંતે શું થયું? તથ્યો પર આધારિત સતત કરવામાં આવેલું રિપોર્ટિંગ જીત્યું.
એ યાદ અપાવે છે કે ભલે ગમે તેટલી શક્તિશાળી સંસ્થા હોય, સત્યને લાંબો સમય દબાવી શકાતો નથી અને સત્ય બહાર લાવવા માટે લડવું પડે છે.
પુસ્તકમાં અમુક વાતો એવી છે જે ખરેખર યાદ રહી જાય, અમુક કોટ્સ જેવા વિચારો.
હા, જેમ કે પેલી સૌથી પ્રખ્યાત સલાહ ડીપ થ્રોટની,
પૈસાનો પીછો કરો,
ફોલો ધ મની.
બસ આ ત્રણ શબ્દોએ આખી તપાસને દિશા આપી દીધી. ગૂંચવાડાભરી પરિસ્થિતિમાં નક્કર પુરાવા પર ધ્યાન કેન્દ્રિત કરો, સત્ય મળી જશે.
પછી પેલો એક શબ્દ પ્રયોગ છે, નોન ડિનાયલ ડિનાયલ. હા, એટલે કે અસ્વીકાર ન કરતો અસ્વીકાર. જ્યારે કોઈ અધિકારી સીધી ના ન પાડે પણ જવાબને એવી રીતે વાળે કે જાણે કંઈ કહ્યું જ નથી,
અથવા તો સવાલ પૂછનાર પર જ હુમલો કરે.
બરાબર, સત્યને છુપાવવાની આ એક રીત છે. આજે પણ આપણે આ જોઈએ છીએ.
અને એક સમજ જે પત્રકારોને આવે છે એ પણ મહત્વની છે. કવર અપ ફક્ત ચોરી વિશે નહોતું, તે સમગ્ર ગુપ્ત કામગીરીને છુપાવવા માટે હતું.
હા, આનાથી એમને ખ્યાલ આવે છે કે દાવ એટલો મોટો છે. આ કોઈ નાની ભૂલ છુપાવવાની વાત નથી, પણ વર્ષોથી ચાલતા ગેરકાયદેસર કામો પર પડદો પાડવાની વાત છે.
અને વોશિંગ્ટન પોસ્ટના ન્યૂઝરૂમનો સિદ્ધાંત, બધું તપાસીલે ખાતરી કરવી અને તેને બરાબર રજૂ કરવું.
એમના સંપાદક બેન બ્રેડલી આ બાબતે બહુ કડક હતા. એક નાની ભૂલ પણ વિરોધીઓને મોટો ફાયદો કરાવી શકે તેમ હતી.
એટલે ચોકસાઈ અને વિશ્વસનીયતા એ જ પત્રકારનું હથિયાર અને ઢાલ છે. પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે આ જરૂરી છે.
આ બધી વાતો ખાલી પત્રકારો કે રાજકારણીઓ માટે જ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આપણા રોજિંદા જીવનમાં પણ આમાંથી ઘણું શીખવા જેવું છે.
જેમ કે કોઈ પણ પ્રોફેશનમાં હોઈએ, પ્રામાણિકતા અને દ્રઢતા કેટલી જરૂરી છે. અને કોઈ પણ મુશ્કેલ કામ હોય તો પદ્ધતિસર નાના નાના પગલાં ભરીને આગળ વધવું પડે છે.
હા, અને તથ્યોને આધારે નિર્ણય લેવા ભલે એ અઘરા લાગે, અને જ્યારે નૈતિક દ્વિધા ઊભી થાય ત્યારે સાચો રસ્તો પકડવાની હિંમત રાખવી.
સામાન્ય લોકો માટે પણ આ પુસ્તક ઉપયોગી છે. એ આપણને મીડિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
હા, કે સારું જવાબદાર પત્રકારત્વ કેવું હોય છે, એની પાછળ કેટલી મહેનત હોય છે, જેથી આપણે જે વાંચીએ, સાંભળીએ એનું વિવેચન કરી શકીએ.
અને એ પણ સમજાય કે આપણા માટે, લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસનું હોવું કેટલું મહત્વનું છે. એ કોઈ વૈભવ નથી, જરૂરિયાત છે.
જે લોકો સત્તામાં છે નેતાઓ છે, મેનેજરો છે, એમના માટે પણ આમાં બોધપાઠ છે.
ચોક્કસ. અમર્યાદિત સત્તા, ખુશામતખોરી અને ડરનું વાતાવરણ કેટલું ખતરનાક બની શકે છે એ આ પુસ્તક બતાવે છે.
પારદર્શિતા રાખવી, અલગ મતને સાંભળવો એ કેટલું જરૂરી છે. અને પેલી વાત કે ભૂલ છુપાવવાનો પ્રયાસ હંમેશા મૂળ ભૂલ કરતાં વધુ નુકસાન કરે છે.
અને વ્યક્તિગત રીતે પણ મને લાગે છે કે આ પુસ્તક પ્રેરણા આપે છે.
હા, વુડવર્ડ અને બર્નસ્ટીનની હિંમત, એમનો વિશ્વાસ, ગમે તેટલી મુશ્કેલી આવે પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવું.
અને પેલા હ્યુ સ્લોન જેવા લોકોની વાર્તા પણ યાદ રાખવા જેવી છે. પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને ભલે ગમે તે પરિણામ આવે, સાચું કામ કરવાની પસંદગી કરવી.
તો આખી વાતનો સાર શું? જો છેલ્લે કહેવું હોય તો મારા માટે તો આ પુસ્તક એ શીખવે છે કે સત્ય આપોઆપ બહાર નથી આવતું.
બરાબર.
એને શોધવું પડે છે, એના માટે મહેનત કરવી પડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે શક્તિશાળી લોકો એને છુપાવવા માટે પૂરી તાકાત લગાવી દેતા હોય.
હા, આ પુસ્તક વાંચ્યા પછી તપાસ પત્રકારત્વના એ અઘરા પણ અત્યંત જરૂરી કામ માટે માંડ વધી જાય છે.
અને મારા માટે આ પુસ્તક લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યનો એક જોરદાર બચાવ છે. એ બતાવે છે કે કેવી રીતે થોડા સમર્પિત લોકો, જેમની પાસે હથિયાર તરીકે ફક્ત તથ્યો અને દ્રઢ નિશ્ચય હોય, તે પણ મોટી મોટી સંસ્થાઓને હલાવી શકે છે.
તે પત્રકારત્વની સાચી ભૂમિકા શું છે, એનો સાચો ઉદ્દેશ્ય શું છે એને જીવંત કરી દે છે.
અને છેલ્લે એ આપણને વિચારતા કરી મૂકે છે, નહીં કે આજના સમયમાં જ્યારે ચારે બાજુથી માહિતીનો મારો ચાલી રહ્યો છે, ત્યારે સત્યને ઓળખવાની અને સત્તાને જવાબદાર ઠેરવવાની આપણી પોતાની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી કેટલી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.